ప్రణివేశరమణీయదర్శనం మందహాసరుచిరానామృజం పూజితం సురనరోత్తమేరమోదా ధర్మనందనమహం విచింతయే భవసంభవ భీతిభేదనం సుఖ సంపత్ కరుణానికేతనం వ్రతదాన తపక్రియా ఫలం సహజానంద గురుం భజే సదా. ఓం శ్రీ పూర్ణ పురుషోత్తమాయ నమో నమః. శ్రీ ఘనశ్యామాయ సహజానంద స్వామినే నమో నమః. వాలా భక్తో, హవే సద్గురు శ్రీ నిష్కుళానంద స్వామి కృష్ణ అవతారని లఖే చె ભગવાન શ્રીકૃષ્ણ ચંદ્ર વિશ્વમાં સૌ કોઈ એમને જાણે છે. પરમાત્માનો એ પૂર્ણ અવતાર છે. તો એ ભગવાનના અવતારને સ્વામી એક જ ચોપાઈમાં ગાય છે. પોતે ધરી કૃષ્ણ અવતાર,
પોતે ધરી કૃષ્ણ અવતાર,
માર્યા દાનવ દૈત્ય પાર,
માર્યા દાનવ દૈત્ય પાર,
નિજ શરણાગત ના દુઃખ કાપ્યા,
નિજ શરણાગત ના દુઃખ કાપ્યા,
હૈ રાજી અચળ સુખ આપ્યા,
હૈ રાજી અચળ સુખ આપ્યા.
ભગવાન શ્રી હરિએ કૃષ્ણ અવતાર ધારણ કરી દૈત્યો દાનવો બહુ માર્યા, કે છે અપાર, કઈ માપ રાખ્યું નથી. પૃથ્વી માથે જેમ માથામ કેમ ન કરો ખોડો થઈ જાય, એમ રાક્ષસોનો ખોડો થઈ ગયો હતો. એ ભગવાને આવીને ખોડો કાઢ નાખ્યો, કઈ નાખ્યું બધું ચોખ્ખું. એ કાંઈક પોતે ટાળી દીધા ને, કાંઈક બળરામને હાથે પતાવ્યા, કાંઈક કામ ભીમને હાથે કર્યા ને, કાંઈક અર્જુનને હાથે ઠેકાણે પડાવ્યું. એમ ખેતી કરી ખરેખરી ચોખ્ખું કર્યું પશ્યું. અને પછી એકાંતિક જ્ઞાન ઉદ્ધવજીને આપ્યું મૈત્રી ઋષિને. પછી ભગવાન પ્રભાસ પાટણમાં પોતાની લીલા હંકેલી લે છે અને એમ કહે છે કે હવે એકાંતિક ધર્મનું સ્થાપન કરવા હું બીજો અવતાર લઈશ. એમ ભગવાન બોલ્યા. આ પશુ કરવામાં આયુષભીર પૂરી થઈ ગઈ, કે છે કાંઈ હરખું વવાય અને પાક લેવાય એવો ટાણું ન રહ્યું. અને પછી એને 5000 વર્ષ જતા ભગવાન સ્વામિનારાયણ આવ્યા. સર્વોપરી શ્રીહરિ આવી અને એવો ધર્મ પ્રવર્તાવી લાખો જીવના કારણ શરીર રૂપી મહાજ્ઞાનને ટાળી અને અક્ષરધામ આપ્યું. આવું અદભુત કામ કર્યું. શ્રી કૃષ્ણ ભગવાને તો નિજ શરણાગતના દુઃખ કાપ્યા, થઈ રાજી અચળ સુખ આપ્યા, ઘણા જીવના કલ્યાણ કર્યા, દુઃખો કાપ્યા. આવું કામ એ અવતારે ભગવાન શ્રીહરિએ કર્યું છે.
વળી ધરી વ્યાસ અવતાર,
કર્યા એક વેદ વિચાર,
કર્યા એક વેદ વિચાર, करवाली आधार पुराण तेने जाने ते दाया सुजान वलीधारी व्यास अवतार करा एक वेद वदीचार
भगवान व्यास अवतार लीधो एक वेद तो एने परमात्माए चार विभाग करी ने चार वेद कर्या કેમ જે પછી કલયુગ આવવાનો હતો એટલે માણસની કઈ બુદ્ધિ એવી નહોતી કે એ બધું ગ્રહણ કરી શકે માટે વેદના વિભાગ કર્યા અલ્પમતી માણસો થતા ગયા એમ શાસ્ત્રો કહે છે આપણે ઘણા માણસો એવું માને છે કે હવે માણસો બુદ્ધિશાળી થયા પણ શાસ્ત્રો એમ કહે છે બુદ્ધિશાળી માણસો પહેલા હતા જેમ જેમ યુગ બદલાતા ગયા એમ બુદ્ધિ માણસોની કમ થતી ગઈ ગ્રહણ શક્તિ કમ થતી ગઈ યાદ શક્તિ કમ થતી ગઈ એટલે એક વેદ કોઈ ભણી શકે નહીં કંઠે કરી શકે નહીં એટલે પછી ચાર વેદ ચાર ભાગ પાડી દીધા ચાર જણા થઈને કરી શકે આવું હવે 18 પુરાણ કર્યા વેદને સમજવા માટે કારણ કે વેદ અઘરો પડ્યો આવું ભગવાન વ્યાસજીએ કામ કરી જીવાત્માઓને સહેજે ભગવાન સમજાય અને મોક્ષ થાય એવું એ અવતારે ભગવાને કર્યું છે
બુદ્ધજીએ બોધ જ આપી કલ્યાણની જડ નાખી કાપી સળી અસુર ને તે હવારે કરી દેવ રક્ષા એ પ્રકારે બુદ્ધજી એ બોધ જ આપી બુદ્ધજી એ બોધ જ આપી
બુદ્ધા અવતારે એવું અવળું જ્ઞાન આપ્યું એવું અવળું જ્ઞાન આપ્યું ભગવાને તે કલ્યાણની જડ હાવ કાપી નાખી મૂળિયામાંથી કલ્યાણ જ ન થાય એવું અવળું જ્ઞાન સડાવી દીધું લોકોને ત્યારે તમે કહે છો ભગવાને અવતાર લીધો અને આવું અવળું જ્ઞાન લોકોને શું કામ ચડાવી દીધું કે કલ્યાણના મૂળિયા કાઢ નહીં ખ્યા ત્યારે કહે છે કે એ વખતમાં અસુરો બહુ થયા હતા અને માળા અસુરો એનો ધંધો આમ તો લોકોને મારી લૂંટીને લઈ લેવું હેરાન કરવા બધાને પણ આ અસુરો ક્યાંકથી એવું જાણી ગયા કે વેદમાં જે વિધિ લખી છે એ વિધિ પ્રમાણે જો આપણે યજ્ઞને એવું બધું કરીએ તો બહુ બળિયા થાય અને એ બધા યજ્ઞ વિધિથી આપણને બળ આવે અને આપણા ધાર્યા સંકલ્પ સિદ્ધ થાય એટલે અસુરો વેદનો આધાર લઈ મારા કર્મકાંડ અને યજ્ઞ બગ્ન માંડ્યા કરવા અને એમ કરીને થયા બળિયા અને મનોકામના પૂરી થાય ઓલી વિધિ પ્રમાણે બધું કરે એટલે એવી રીતે લોકોને વેદનું એક અવલંબન લઈ આશ્રય લઈ એની વિધિ લઈને એમાં કહેલા યજ્ઞ યાગાદિકને લઈને માંડ્યા પીડવા અસુરો સમાજને ત્યારે પરમાત્માને એમ થયું કે ઓહો એને તો હદ કરી આ તો મારા આમાં કરી ગયા ત્યારે ભગવાન બુદ્ધ આવ્યા અને એ બુદ્ધે શું કીધું ખબર છે કે આ વેદ વેદ બધું ખોટું છે વેદની વિધિઓ ખોટી છે આ યજ્ઞ વગ્ન બધું ખોટું છે આ બુદ્ધે પછી શૂન્યવાદ પ્રવર્તાયો એટલે આ બધા એને વેદમાંથી પાડ્યા તારે કેવું છે આ ખોટું તો ખોટું અમથા તમે કૂટાવશો એમ કરી અને એને કાઢી નાખ્યા હવે પછી વેદ તૂટી ગયો એટલે કલ્યાણ તો પછી એના જ થાય પછી હુકા ભેળું લીલું બળી જાય વેદનું ખંડન કરી નાખ્યું એ અસુરોના હારું કર્યું તા તો પછી તો પાછું વ્યાપી જાય પછી વેદનું ખંડન બહુ વ્યાપી ગયું હતું ધરતીમાંથી ભયંકર રીતે પછી એ વખતે કુમારિલ ભટ્ટાચાર્યન, શ્રીમદ શંકરાચાર્યન, મધ્વાચાર્યન, ભીમ્બારકન, શ્રીમદ રામાનુજાચાર્ય આ બધા આચાર્યો પાછા પરમાત્માની ઈચ્છાથી ધરતીમાંથી થયા અને એણે પછી વેદને હાચો કર્યો અને બૌદ્ધ ધર્મને ભારતમાંથી તગડી મૂક્યો. તે આજ આપણા દેશમાં બૌદ્ધ ધર્મ હવે નથી, ચીનમાં ખરો, બીજા દેશોમાં છે. પહેલાં તો આ વલ્લભીપુર આખું બૌદ્ધ ધર્મ પાળતું, આપણા દેશમાં બધે બૌદ્ધ ધર્મ વ્યાપી ગયો હતો. અશોક ચક્રવર્તી મહાસમ્રાટ એ બૌદ્ધ ધર્મમાં માનતો. આપણે ઓલું નોટમાં આવે છે ને, ત્રણ સિંહના મોઢા, હા જો એનું ચિહ્ન છે. હવે આ બધા આમ થયું અશોકનું ચક્ર. એટલે ભગવાનને આવું બધું કરવું પડે છે, જ્યારે જ્યારે જેવું કામ જેવી જરૂર ત્યારે ભગવાન આવી અને એવું કરે છે. એવું બુદ્ધ પ્રભુએ કામ કરી, અસુરોને બદલાવ્યા, ટાળ્યા, બળહીન કર્યા અને લોકોનો ઉદ્ધાર કર્યો. ત્યાર પછી હવે સ્વામી ધન્વંતરી પ્રભુની વાત લખે છે. વળી ધન્વંતરી તન ધારી, તાળ્યો રોગ આયુષ્ય વધારી, દીન બંધુએ દીન દયાળો, કર્યું સર્વે જગતને સુખાળો, વળી ધન્વંતરી તન ધારી, ધન્વંતરી તન. આ તો આપ જાણો છો કે જ્યારે દેવાસુર સંગ્રામ મંડાણો અને એ વખતે સમુદ્ર માંથી ભગવાન શ્રી હરિ જ્યારે ઓલું મંથન કરતા હતા સમુદ્રનું ને અમૃતનો ઘડો લઈને નીકળ્યા, ઇઝ ધન્વંતરી ભગવાન. હવે એ પરમાત્માએ શું કર્યું, આ લોકો માંદા પડે ત્યારે હું દવા કરવી એની કોઈ ખબર નહીં માણા માતરને, ત્યારે પરમાત્માએ આવી અને ધરતી ઉપર આયુર્વેદનું સ્થાપન કર્યું કે આમ દવા કરવી, આમ કરવું, આમ કરવું, એમ કરીને માણસની આયુષ વધારી. બધા માંદા પડે ને ટપ મરી જતા, ખબર પડે નહીં કાંઈ કે આ કરવાથી હાજા થાય. આ ધરતી માથે ભગવાને બધું જ રાખ્યું છે, સમજ્યા. જો આવડે તો દરેક પાંદડું ઔષધિ છે, પણ એ આવડવું જોઈએ. હા, એ બધું ભગવાને ધન્વંતરી અવતારે શીખવાડ્યું, સમજાયું લોકોને. આ હેતુથી એ અવતાર થયો એમ કે છે. દીનબંધુએ દીન દયાળુ કર્યું સર્વ જગતને સુખાળું, લ્યો. અને એમાંથી પછી તો હવે બધા ડોક્ટરો થયા, પછી બધું આગળ વધ્યું. જુદા જુદા દેશમાં હવની રીતે હવે જુદી જુદી પથીઓ શોધી કાઢી. એ અત્યારે લગભગ 150 જેટલી પથીઓ છે દુનિયામાં. હા, એમાં 50 જેટલી તો દવા વિનાની પથીઓ છે. ટેકનિક રીત આખી એમાં દવા ન આવે, એક્યુપ્રેશર ને એક્યુપંચર ને મેગ્નેટ પદ્ધતિ ને આપણે સંતુલન થેરાપી ને નેચરોપથી ને આ બધું ઘણો નીકળ્યું છે. માણા હાજા કોઈ વાતે જો રહેતા હોય તો, પણ થયું કેવું, ટેન્શન નો વધારો થઈ ગયો માણાને. અત્યારે ચિંતા બહુ વધી ગઈ, જેમ જેમ રૂપિયા વધતા ગયા એમ એમ ઉપાધિ વધતી ગઈ, અને જેમ જેમ ઉપાધિ વધતી ગઈ એમ અપચો થતો ગયો, ઊંઘ ઓછી થતી ગઈ અને માથાના દુખાવા ને પેટમાં એસિડિટી ને છાતીમાં બળતર્યા ને વાહો ફાટે, ટાંગા તૂટે, આ બધું શરૂ બહુ થઈ ગયું. ને પેલા માણસ એને પછી 60 વર્ષ સુધી હાવ નરીવા રહેતા, અટાણે જૈનવીન મોટો થયો બે પરીક્ષા દેતા માંદો પડી જાય, ઉપાડી હકે ને એટલા પુસ્તક લઈને નિહાળ્યા જવાનું, લેશન કરી ગઈને તૂટી જાય, 4-5 ટ્યુશન બંધાવ્યા હોય, દુનિયાને એકદમ આગળ જવું છે સપાટા બંધ. બધા દેશ વાદ્ય ચડ્યા, અમે મોર નીકળી જઈએ, અમે મોર નીકળી જઈએ. આમાં ભગવાન ભજે ક્યાંથી? એ ઇઝરાયલ વાળા કે અમે ટપક પદ્ધતિ કરીને બહુ ખેતી કરી. ભારત વાળા કે અમે ભોકા કાઢી નાખીએ. આફ્રિકા વાળા કે અરે અમે વાહે રહેતા છું, કાંઈનું કાંઈ કરી નાખીએ. બીજા કે અમે સ્વર્ગ ને આય ઉતારી નાખીએ, કાંઈનું કાંઈ કરી નાખીએ. ઓલો સદ્દામ હુસેન કે હું એક બોમ્બ નાખીને બધું તોડી નાખવાનું, એ વળી એવી તૈયારી કરે છે. એ કે ગાભા કાઢ નાખો તમારી ખેતી બેતીના બધાને, તમારા મારો પિતો જાય એટલી વાર છે, કોણ મને કહેનાર છે? અને પછી રેવોલ્વર લઈને હું મરી જાય, હું કરી લેવાના તમે બધા? એ વળી એવી તૈયારી કરે છે. આવું બધું હાલે છે ભાઈ ડિંડો. હવે આમાં સાર શું છે કહું? ભગવાન ભજીને ધામ ભેળા થાવ. બધી વાયડાઈ પડી મેલો જો તમે મુમુક્ષુ હો તો, અને જગતના દાંડિયા લઈને ફરવું હોય તમને કોઈ કઈ કહેતું નથી. તમે તમારું ઉભય બજારે હળિયાપાટી કરો. કેટલાય કુતરા ખોપાળામાં જન્મીને ગુજરી ગયા છે, અને આપણે એ જ રસ્તે જવાનું છે. કાંઈ નવું થવાનું નથી. આનો અર્થ એવો ન સમજતા હો કે હું હારી પ્રવૃત્તિનું ખંડન કરું છું, પણ પરમાત્માનું ભજન નથી થતું એના ઉપર પ્રહાર કરું છું. જગતમાં બધા જ કામની જરૂર છે, એનો નિષેધ નથી. ગ્રસ્ત આશ્રમ હોય તો દીકરાય થાય, પરણાવાય જોઈએ, ખેતી કરવી જોઈએ, સારા કાર્ય કરવા જોઈએ. દેશ છે તે રાજવહીવટ હોય, બધું હોય, યસ્ત્ર શસ્ત્ર સેના પાયદળ ભૂમિદળ નૌકાદળ બધા દળ જોઈએ, લડાઈ થાય, બધું થાય, પણ પરમાત્માની ભક્તિ વિના જીવનો ઉદ્ધાર નથી. આ વાત તમે સાચી માનજો. લ્યો આપણા દેશમાં પહેલા વ્યવસ્થા એવી હતી, બાલ્યાવસ્થામાં રાજા વિદ્યા ભણતા, અસ્ત્ર શસ્ત્ર વિદ્યા. યૌવન અવસ્થામાં પરણી અને રાજ્ય સુખ અને સંસારના સુખ માણતા, અને ચોથી ઉંમરે વાનપ્રસ્થ થતા, અને છેલ્લી ઉંમરે સંન્યાસ લઈને વનમાં વ્યા જતા. આવું ભારત દેશમાં હતું. હવે એ બધી પ્રથાઓ વહી ગઈ છે. હવે તો મરે ત્યાં સુધી ગાદીએ જ ઉતરે ને એ બધા ટાંટિયા ક્યાં હતો. આ બધું હવે દુનિયા બધી બદલતી ગઈ છે, આખું બધું બદલતું ગયું છે. એ એમ કે છે કે હવે માંડ અનુભવ થયો અને ઉતારો છો, પણ હવે તારે ભગવાન ભજવાનું ટાણું છું, ત્યાં તું પ્રભુ કેદી ભજીશ? તો હવે આ જન્મે નહીં. ત્યારે પહેલા રાજાઓ છેલ્લી ઉંમરે જો દશરથ વગેરે બીજા મોટા મોટા સ્વયંભૂ મનુ આ ધ્યેન બધા ગાદીએ જ ઉતરી અને માળા લઈને બેસી જતા. હો કરતા ત્યાં સુધી કરતા બધું, ઘોડાએ ખેલવતા, તરવારી લઈને તૂટતા, અપહરણ કરી આવતા સ્વયંવરમાં સુંદરીઓ, અને પણતા લેર કરતા. પણ જ્યાં એનો સમય પાકે ત્યાં હડફ લઈને બધું ઉડાડી દે અને ભજનમાં બેહતા. આપણા દેશની આ સંસ્કૃતિ છે. હવે ઓલી પાશ્ચાત્ય સંસ્કૃતિ આવી ગઈ એટલે આ સંસ્કાર ભૂલાતા જ જાય બધાને. ભગવાન ભજવા કે નીતિમત્તા રાખવી, પ્રમાણિકતા રાખવી, એ બધું ભૂલાઈ ગયું. અને હું હું કરીને જે બધા ઉપડ્યા છે ને હરીફાઈમાં, પાછું શું છે, કોઈને દોડીને મોર નથી થવું, ટાંટિયા ખેંચીને મોર થવું છે. દોડીને મોર થાય તો આપણે એને મરદ કહીએ, પણ ઓલ્યાને પગમાં લાકડું મૂકે અને ઓલે બિચારો પડે એટલે આ મોર કહેવાય. આવા આવા ઉતલા એમાં શું સારું થાય માણાનું? વિદેશમાં ડેડક્યાઓની જરૂર પડી, ત્યાં પ્રેક્ટિસ હાલતી છે ને, આ બધા ડોક્ટરોને ડેડક્યાની જરૂર પડે. પ્રેક્ટિસ હાલે ને તારે પછી આપણી જરૂર પડે એને પ્રેક્ટિસમાં, એટલે ડેડક્યા ચીરે પછી આપણને ચીરે. ડેડક્યાની જરૂર પડી, બધા દેશમાં ડેડક્યા મંગાવ્યા. ભારતવાળા પાસે ડેડક્યા ઘણા, ભારતવાળા એક પવાલી ભરીને ડેડક્યા મોકલ્યા, અહીંથી મોટું પવાલું ભરીને. પણ પવાલીને ઉપર ઢાંકણું બાંકણું કાંઈ નહીં, એમ ના ખુલ્લી પવાલી જવા દીધી. વિદેશવાળા કે પણ આ પેકિંગ બેકિંગ કાંઈ નહીં, આ પવાલીમાં ડેડક્યા એટલે બધાને હાવ ખુલ્લી કેમ? તો કે આ ભારતના ડેડક્યા છે, પણ કે આને માથે ઢાંકણું બાંકણું આ ડેડક્યા નીકળી જાય તો કે કઈ ન નીકળે કેમ? તો કે એક નીકળવા જાય બીજો ટાંટિયો પકડી હેઠો નાખે, આમાંથી એક નીકળે નહીં કે. આ અમારા ભારતના ડેડક્યા છે, કોઈ નીકળવા દે નહીં, બધા ટાંટિયા ખેવા વાળા જ છે, આ મોકલ્યા તમારે. આમાં શું સારું થાય કહો? માણસ ખરેખર સમજીને જો આગળ વધે, બીજાનું બગાડે નહીં અને ભલું કરે, તો આ લોકમાંય ભલું થાય, સંસારે સુખ્યો થાય, જનક રાજા જેવું રાજ પણ કરાય, અને જ્ઞાને કરીને નિર્બંધ પણ રહેવાય, અને ભગવાનની ભક્તિ કરીને અંતે મોક્ષ ગતિને પણ પમાય. બધું થઈ શકે છે, પણ બધું સમજીને કરે તો થાય. ભગવાનનો આશરો રાખે, સત્સંગ રાખે, નીતિમત્તા રાખે, ધર્મ નિષ્ઠા રાખે અને બીજાના ભલાની ભાવના રાખે તો કાંઈ વાંધો નથી. લ્યો, ભગવાન તો જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે અવતાર લઈને આવે. જીવ આઘા પાસે ત્યાં વળી ઠમઠોરી હરખા કરે, ન આવડતો એ શીખવાડી જાય અને આડાવાળા થયા મારી જાય. એવું બધું કામ ભગવાનને વારે વારે કરવું પડે છે. ધન્વંતરી ભગવાન આવી અને બધા ઔષધોનું જ્ઞાન દઈ ગયા. હવે પછી સમુદ્રમાંથી આ જે ઘડો ધન્વંતરી ભગવાને કાઢ્યો એ દેવોને આપ્યો કે અમૃત પીને અમર થઈ જાઓ, પછી અસુરોને પૂગી જાઓ. પણ અસુરોએ ઝપાઝપી કરી અને કાંઈ દેવોના ભાગ્યમાં અમૃત આવવા દીધું, એને ઘડો લઈને ભાગી ગયા. હવે શું કરવું? પછી દેવોએ ભગવાનને પ્રાર્થના કરી, ત્યારે ભગવાનને પાછો અવતાર લેવો પડ્યો, એને આપણે મોહિની અવતાર કહીએ છીએ. એ વખતે એવું કામ પડ્યું, તે ભગવાન એવો અવતાર લીધો, સ્ત્રીરૂપ થયા અને અસુરોને મળ્યા. પણ અસુરો તો જોતા વેત જ બચારા મોહ પામી ગયા, કારણ કે આ જગતમાં રચાયેલી આ ધૂળમાંથી સ્ત્રી રચાયેલી હોય તો એમાંય માણસને વૃત્તિઓ લાગી જાય છે. તો પરમાત્મા જ્યારે પોતે નારીરૂપ થયા હોય ત્યારે તો એમાં કહેવાનું કાંઈ હોય નહીં. દેવ ને અસુરો ને બધા વિકળ થઈ ગયા અને ભગવાનને કહે છે કે તમે કોણ છો, ક્યાં દેશમાં રહ્યો છો, પૈણ્યા છો, કુવારા છો, કોની દીકરી છો, ભણવાની ઈચ્છા રાખો છો, આમાં તમને કોણ ગમે છે? આવી બધી ગાંડી વાતો કરવા માંડ્યા. તો ભગવાન માંડ્યા હસવા, જ્યાર ભગવાન હસ્યા ત્યાં તાવડા ઓર ગાંડા થઈ ગયા. ભગવાન કે ભાઈ મારું નામ મોહિની છે અને માણસોને મોહ પમાડવું એ જ મારું કામ છે. તમે મારી યારે માથાકૂટ શું કરો, તમારે મારું શું કામ છે? કે અરે કે અમારે તમારું કામ છે, પણ તમે કે છે ડાયા માણાથી આ ઝઘડો છે હું એટલું બધું? ભગવાને પ્રશ્ન કર્યો. બુદ્ધિશાળી માણસ ઝઘડો ન કરે, કે છે તમે ઝઘડો શું કામ? તો કે ભાઈ આ અમૃત છે એટલે ઝઘડીએ છીએ. તો કે આમાં હું વળી અમૃતમાં ઝઘડવાનું, તમે કહેતા હું પતાવી દઉં. તો કે લ્યો લ્યો લ્યો, મોહ પામી ગયેલા ને એટલે હારા થવા હારું અમૃત દઈ દીધું, કે તમે તમારે અમને વેચી દો. ભગવાને પછી કળા કરી આવડાને પાણી પાઈ દીધું અમૃત, ગઈ દેવોને અમૃત પાયું. ઓલો પાકો ઠગ હતો એક રાહુ, એને ખબર પડી ગઈ આમાં કઈક ડિંડક છે. માળો ઉભો થઈને દેવનું રૂપ લઈને દેવની પંક્તિમાં બેસી ગયો. ભગવાને આપતા હતા એને દઈ દીધું. ત્યાં ઓલ્યા સૂર્યચંદ્ર પડખે બેઠા હતા, એને ઈશારો કર્યો કે આ તો ઓલ્યો છે, ત્યાં પી ગયો માળો હબડક લઈને. પણ ગળા હેઠે આમ જાયું ન જ ભગવાને કાપી નહીં માથું, એમ કહેવાય. આ મોહની અવતારે ભગવાને કામ કર્યું એનું વર્ણન કરે છે.
ધાર્યું મોહની રૂપાયા કાળ, જોયા સોરા થયા વિકાળ, જોયા સોરા થયા વિકાળ, પાતા અમૃત રાહુ શિર છે દ્યુ, પાતા અમૃત રાહુ શિર છે દ્યુ, વળી શિવજીનું વ્રત ભેદ્યું, ધાર્યું મોહની રૂપાયા કાળ,
પાછી એક બીજી ઉપાધિ થઈ. ભગવાન તો મોહની અવતાર લઈને જે કામ કરવાનું હતું એ કરીને અદૃશ્ય થઈ ગયા. નારદજી બધા સમાચાર આપતા તે દી, આ પેપરો નહીં. એણે શિવજી ધ્યાનમાં બેઠેલા ને હિમાલયમાં ત્યાં જઈને વળી વાત કરી કે કેમ છો તમે, હું આંખી ઉંચીને બેઠા છો, શું કરો છો? તો કે ભગવાનનું ધ્યાન કરું. તો કે હમણે ભગવાને એક નવો અવતાર ધારણ કર્યો, તરત ધ્યાન લાગી જાય એવો હોય નહીં. તો કે આ એમાં જરાય વૃત્તિઓને પ્રયાસ ન પડે, માખી વીસો ત્યાં દેખાય એવા ભગવાન હતા. મસ્ત કેસ. તો ક્યારે? એ આ હમણાં જ તે કે અરે અરે મને દર્શન ન થયું. નારજી કે પણ આમ દર્શન કરવા જેવા નહીં આમ. તો કે પણ હવે મને દર્શન ન થયું. તો કે હવે ભગવાનને તમારે ક્યાં નથી બનતું, કરો ને વિનંતી. એ આમ હળી કરીને વી ગયા. શંકર બિચારા ભોળા માણા, માળા ફેરવી જાણે, એમાં નારદજી આ ચડાવ્યું. એ લાગી ગયું ભોળા માણાને છે ને બીજાની વાત અસર બહુ કરી જાય તરત જ, અને ઉપડે પછી. એ શંકર ભગવાને તો ભાઈ તરત જ એમ થઈ ગયું, એ અવતારના દર્શન કરવા ભગવાનને પ્રાર્થના કરી, ભગવાન એ અવતારના દર્શન મને કરાવો. ભગવાને કીધું કે એમાં મજા નથી. તો કે ના, મારે દર્શન કરવા જ. એટલે નારદજીએ ચડાવી દીધું ને તે સમજ્યા જ નહીં. તારે ભગવાન કહે તો કોક દી અમે દર્શન આપશું, જાઓ માળા ફેરવો. પછી આવીને ભજન કરવા માંડ્યા. એમાં એક દી ભગવાન ઝીણો ઝીણો વરસાદ વરસે, વરસા ઋતુ, અને મોહની રૂપ લઈને આવ્યા. એ હાથમાં ફૂલનો દડો, આશા લુગડા, વરસાદ વરસે, અને આમ દડો ઉલાવતા ઉલાવતા નીકળ્યા. ત્યાં તો પાર્વતીજી હતા, બધું હતું. તો એ શંકર ભગવાન મોહ પામ્યા અને પોતાનું નૈષ્ટિક વ્રત તૂટી ગયું. આ કઠણાઈ થઈ હતી આ મોહની અવતારમાં. લીધું તું અસુરોને હેરાન કરવા, એમાં આઈ ઝપટી આવી ગયા. મેં ન કીધું હું કાવા હે લીલું બળે, આમાં બધું જા ધ્યાન રાખવું પડે. ભગવાનના અવતારોના હેતુ હોય છે, આ અવતાર માટે આ હેતુ, આ અવતાર માટે આ હેતુ. એટલે આપણે સમજવું જોઈએ કે આ હેતુ માટે આ અવતાર છે. ભગવાન સ્વામિનારાયણનો અવતાર તો કારણ શરીરને બાળી, અનાદિ અજ્ઞાનને ટાળી, અક્ષરધામમાં લઈ જઈને પોતાની મૂર્તિનું સુખ આપવાનો હેતુ છે. માટે એ ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ ધ્યાનમાં ધારવી અને પરમાત્મા શ્રીહરિને પામવું આ અલૌકિક વાત છે. હવે પુરુષ અવતારની વાત કરે છે. પોતે ધરી પુરુષ અવતાર,
પોતે ધરે પુરુષ અવતાર,
બ્રહ્મા આદિ રચો આ સંસાર,
બ્રહ્મા આદિ રચો આ સંસાર,
તેમાં દૈવી જીવ પામે સુખ,
તેમાં દૈવી જીવ પામે સુખ,
આસુર દેવ ભોગવે દુઃખ,
આસુર દેવ ભોગવે દુઃખ.
પોતે ધરે પુરુષ અવતાર,
પોતે ધરે પુરુષ અવતાર,
હો બ્રહ્મા આદિ રચો આ સંસાર, પુરુષ અવતાર ભગવાને ધારણ કર્યો. હવે પુરુષ તો વૈરાટજીને પણ કહેવાય છે. એટલે વૈરાટ નારાયણનો અવતાર ધર્યો અને એમાંથી બ્રહ્મા વિષ્ણુ ને મહેશ થયા, પછી બધા પ્રજાપતિ થયા, પછી સૂર્ય ચંદ્ર અને આ બધી રચના થઈ સંસાર આખાની. તો એ લ્યો તો એમ. પછી પુરુષ અવતાર એટલે ભગવાને અક્ષરસામું જોયું ને એમાંથી એક પુરુષ ઉભો થયો અને એ મૂળ માયા સાથે જોડાણો, એમ કયો તોય પણ પુરુષ અવતાર કહેવાય છે. તેમાં દૈવી જીવ પામે સુખ અને આસુરી જીવ ભોગવે દુઃખ, એવું ભગવાને ગોઠવી દીધું આ જગતમાં. આ દુનિયા રચે આ બધું ગોઠવું અને પછી પાછા પોતે પ્રભુ આવે, આસુરી માથાભારે થયા હોય તેને મારે, દૈવીને ઉગારે, પોતાના સ્વરૂપનું દર્શન આપે, જ્ઞાન આપે અને જીવનું ભલું કરે. અને એક પ્રકારે જીવોની રક્ષા ભગવાન કરતા આવ્યા છે, કરે છે અને કરશે. અને વાત એવી છે કે આપણે જ્યારે જીવનમાં સુખ દુઃખ આવે ત્યારે સ્થિર મતિ રાખવી જોઈએ. સુખ આવે ત્યારે બહુ અભિમાન ન કરવું, દુઃખ આવે ત્યારે બહુ ગભરાઈ ન જવું, બેમાં ઝીરો રહેવું, હાલ્યા કરે, જરા હિંમત રાખવી. પણ માણા મુંજાઈ બહુ જાય, થોડીક વાતમાં ગભરાઈ જાય કે અરે હવે હું થાય, પણ ભગવાન ક્યાં આપણે વેચી ખાધા, ભગવાનનો આશરો રાખીએ તો મૂંઝવણ ન થાય કે મારો ભગવાન મારું કોઈ દી નહીં બગાડે. અને દુઃખ જો ન પડે ને જીવનમાં તો કોઈ દિવસ ભગવાનનો આશરો મજબૂત થાય જ નહીં. એટલે જિંદગીમાં જ્યારે જ્યારે જેને જેને દુઃખ આવ્યું છે ને ત્યારે ત્યારે તે ભગવાનની નજીક ગયા છે, ભગવાનને ભજતા થયા છે, પરમાત્માનો આશ્રય કરી અને સુખી થયા માટે ભગવાનમાં વિશ્વાસ બેસી ગયો. અને દુઃખ ન આવ્યું હોત તો કાંઈ ભગવાનમાં વિશ્વાસ થાત નહીં, ભક્તિ થાત નહીં, આશરો થાત નહીં, શાંતિ થાત નહીં અને ક્યાંય નરકમાં પડી જાત આપણે. પણ ભગવાન ટપલા નાખી, દુઃખ નાખી, દંડિકા મારી અને ઠેકાણે કરે છે આપણું કે આપણે ધામમાં જઈ એવા રહી, નહીતર તો આપણે છે ને નરકમાં જઈ એવા થઈ જાય. ચારે કોઈથી ભગવાન રૂપિયા દેવા માંડે, માન દેવા માંડે, સન્માન દેવા માંડે, જેમ આપણે ધારી એમ થવા માંડે તો આપણે પાસે કાંઈ મંદિર આવી હો છેલ સબીલા થઈને ફરી હો. ભગવાન દુઃખ દે એ સારું છે અને પોતે ને પોતે રક્ષા કરે છે એ સારું છે. ભગવાન દુઃખ દે અને ભગવાન રક્ષા કરે, દુઃખ દે એટલે સંસારમાંથી પાછા પડી અને ભગવાન રક્ષા કરે એટલે ભગવાનને માર્ગે ચડી. હા ભગવાન તમે મારું બહુ સારું કર્યું એમ વિચારો આવે અને ભગવાન તરફ આપણો જીવ વળે અને ભગવાનમાં વિશ્વાસ ને પ્રેમ થાય, આમ જ ઉદ્ધાર થાય જીવનો. લ્યો જો દુઃખ ભગવાન ન દે તો જીવનો ઉદ્ધાર થાય એમ જ નથી. માટે દુઃખ સુખ કરતા આપણા માટે સારું છે, સુખ આપણો ઉદ્ધાર કરતું નથી, દુઃખ આપણો ઉદ્ધાર કરે છે. માટે હવે નારાયણ અવતારની વાત કરે છે. વળી નારાયણ તપ કરતા,
વળી નારાયણ તપ કરતા,
કામ ક્રોધ લોભ મદ હરતા,
કામ ક્રોધ લોભ મદ હરતા,
કરે તપ પોતે અતિ પ્યારું,
કરે તપ પોતે અતિ પ્યારું,
નિજ જન ના સુખ ને
સારું,
હા હા વળી નારાયણ તપ કરતા, કામ ક્રોધ લોભ મદ હરતા. ભગવાન નારાયણ એટલે નર નારાયણ, આ અવતારે કરીને પરમાત્માએ આ કલ્પ પર્યંત તપ કરવાનું વ્રત લીધું ને બદ્રિકા આશ્રમમાં બેસી ગયા. ત્યારે પૂછો કે ભગવાન તમે તો ભગવાન છો, તમે શુક્રવાર તપ કરો છો. ત્યારે ભગવાને એમ કહ્યું કે આ ભરતખંડનો હું રાજા ધર્મ પ્રજાપતિ અને મૂર્તિ થકી જન્મ્યો છું, ભારત દેશમાં જન્મ્યો છું, સાબરમતીને તીરે ભગવાનનો જન્મ છે એટલે ભારત દેશમાં મારો જન્મ, અને ભારતવાસીઓને માટે હું કાંઈ ન કરું તો મારી જન્મભૂમિ માટે મેં કાંઈ ન કર્યું કહેવાય. એટલે ભગવાન શ્રીહરિ ભારતના લોકો સુખી થાય એને માટે ભરતખંડના રાજા હોવાથી આ કલ્પ તપ કરવાનો નિયમ લઈને બેઠા છે, તપ કરે છે કે જે કોઈ મારા દેશમાં જન્માશે એ પરમાત્માનું ભજન કરે તો એના વ્રત તપ જ્ઞાન ટૂંક કાળે પુષ્ટિને પામો, અને એ જીવ મારા તપના પ્રભાવે થોડી મહેનતે આત્મકલ્યાણ સાધો. આવું ભગવાનનું કેટલું દયાળુ જીવન છે કહો. આપણે કોઈને સારું તપ કર્યું હોય કયો કે પરસોત્તમભાઈ નહોતી મજા, પછી એના હાટની એકાદશી મેં કરી હોય કોક દયાળુ કે ભાઈ તમારા હાટની હું કરું છું, જાઓ પાંચ એકાદશી નું પુણ્ય આપી છે એમ આપે સત્સંગીઓ અમુક હોય. પણ ભગવાન શ્રી હરિ તો કાંઈ સ્વાર્થ વિના કેવળ આપણા ભલા માટે તપ કરે છે. ત્યારે શ્રીજી મહારાજ હાત વરો વનમાં ફેર્યા, આકરું તપ કર્યું, મહારાજને ચાર ચાર ને પાંચ પાંચ દિવસ સુધી તો કંઈ કંઈ ખાવા ન મળતું અને પાણી પીવાય નહીં, મહારાજ અંધારા આવે ને પડી જતા, એવા ચરિત્ર લખાણા સત્સંગી જીવનમાં. ત્યારે ભગવાનને શું તપ કરીને ભાઈ કામ હતું, પણ જો આપણા ભલા માટે હો. એ નંદ સંતોને સાક્ષાત ભગવાન મળ્યા હતા તો એ સાંદ્રાઈને બીજા ત્રીજા વ્રત તપ કરતા, ત્યારે એને શું ભગવાન મળી ગયા ત્યાર પછી કરવાની જરૂર હતી, પણ એ બધું આપણા માટે. ત્યારે જો એ વડવાઓએ કર્યું છે કે આજ આપણે સુખી છીએ, આપણે કોઈ વાતનું દુઃખ નથી. માટે ભગવાન ભજ્યો એટલે હવે લીલા લેર છે, કોઈ વાતની ભગવાને ચિંતા રવા દીધી નહીં. ત્યાં પહેલાં ખાણીયામ ખાંડીને ખાવાનું નહોતું કાંઈ, અને તાવડી માથે નાખવાનું કાંઈ નહોતું. આ તો ભગવાને કૃપા કરી કે ઘરે બદામના ડબલા ભર્યા છે. હા, મારી ઘરમાં આવી બદામને ભૂલી ગયા હરીનું નામ. આ બદામે ગોહો કાઢ્યો. માટે પરમાત્માને તમે તમારા બદામના બુકડા ખાઓ, પણ પરમાત્માને ભજજો, એની કાયદા નથી. ભગવાન ભૂલી જાય છે એ જ બંધન છે. પરમાત્માને સંભાળે રાખીને તો સ્વર્ગમાં એનો બંધાઈ, પણ પ્રભુ ભૂલી જાય જીવ લ્યો, એવો લોહ વાટમાં પડી જાય. આ બે ત્રણ વાના આવ્યા ને પછી જગતને બહુ ઉપડી ગયું છે. એક જાણે આ ટુ વ્હીલ ને ફોર વ્હીલ ને બધી ગાડીઓ આવી ટર ટીક કરીને આ ઉપડ્યો, હળિયા પાટી કરીને ગઢડા ને બોટાદ ને ભાન વગેરે વ્યો જાય ઠેઠ. પછી આ ફોન આવ્યા, હું છે કહી દઉં, એટલે પણ ખમીને હવારે અરે અટાણે હાલો હા એ ગાણી ઉપાય દીકરી. હા, એટલું બધું જગતને ઝડપી કરી મેલ્યું. હવે એમાં તો ઇન્ટરકોમ આવ્યા, હવે ઇન્ટરનેટ આવે છે, કાંઈનું કાંઈ થાય મને લાગે. કહો બધું જો ને, આપણા ઓલા સાપામાં હતું કે ઘરવાળાની આરે વાડીએ વાત કરશે એટલે આલે. મેં કીધું ભાઈ આખો દી વાત કરે છે, હવે હું પણ એમ. પણ આ જાતનો માણાને મોહ એટલે એ જાતની વાત કરવી પડે, બધા ખુશ થાય, એમાં બીજું કાંઈ નથી. પણ પરમાત્માને ભૂલશું તો હક નહીં આવે. બાકી તમે તમારે ધરતી પર સ્વર્ગ વસાવો એની ક્યાં ને લહેર કરો. અને જુઓ ને, અમે કાંઈ વગડામાં રહી છીએ, આવા મોટા મહેલ જેવા મંદિરમાં રહી છીએ, અને ઠાકોરજીનો થાળ કાંઈ મોળો થતો છે, અને ઠાકોરજીનો થાળ અમે હું કાંઈ ગામમાં વેચી દઈએ છીએ, બધા અમે જ માડી જઈએ છીએ, કેમ ખોટું છે? પણ પ્રભુ ભજીએ છીએ, હે પ્રભુ ભજીએ છીએ. લ્યો ત્યારે તમે કહેશો કે ભાઈ એ સાચું. માટે અમે કહીએ છીએ કે ભાઈ તમે ઠાકોરજીને હારો થાળ કરીને જમાડો, અને તમે તારે મહેલ બાંધીને જાઓ, પણ પરમાત્માને ભજો. સ્વામિનારાયણ ભગવાન એવા દયાળુ ભગવાન હતા, એણે સાધુ સંતોને વનમાં કે ઝૂંપડામાં તગડ્યા નથી. તો તમને વનમાં ઝૂંપડામાં ભિખારી રાખવાની ભગવાનની મરજી જ નહીં હો. અને મહારાજે દરબાર ગઢમાં રહેતા, દાદાના દરબારમાં બીજે. માટે તમે તમારા હારો દરબાર ગઢ કરી અને તમે તમારા માળા ફેરવો. ભક્તિ આરે બહુ સંબંધ છે. અમરીશ રાજા ભગત હતા, જુઓ, દાદા ખાચર ભગત, સિયાજીરાવ સરકાર ભગત, દેહા ખાચર ભગત, બધા રાજાઓ હતા. સુરા ખાચર ને સોમલા ખાચર ને, પણ એવા ભગવાનના આશ્રિત, એવી નિષ્ઠાવાળા, એવી ભક્તિવાળા, એવું ભગવાનમાં ભગવાનના સાધુ સંતો ભક્તોમાં હેત કે ન પૂછો વાત. આ વાત છે કલ્યાણની. લ્યો, એવું આપણે કરવું છે, ખરેખરા ભગત થવું છે, આ હિંમત રાખવી. કારણ કે ભગવાન નરનારાયણ આપણે સારું તપ કરે છે, અને આપણે પછી હા ભાઈ ગપ કરવું. કરે તપ પોતે અતિ પ્યારું, નિજજનના સુખને હારું, પોતાના ભક્તોના સુખ માટે તપ કરે છે. માટે આપણે ભગવાન શ્રી હરિની ભક્તિ કરવી. હવે પ્રશ્ન ગર્ભ અવતારની વાત આવે છે.
વળી પ્રશ્ન ગર્ભ અવતારે, આપ્યું મા બાપને સુખ ત્યારે, જો કોઈ પ્રાણી પ્રભુ શરણે જાય,
જો કોઈ પ્રાણી પ્રભુ શરણે જાય,
તેના જન્મ મરણ દુઃખ જાય,
તેના જન્મ મરણ દુઃખ જાય.
વળી પ્રશ્ન ગર્ભ અવતારે,
પ્રશ્ન ગર્ભ અવતાર એક થઈ ગયો. જોકે હવે બહુ અપ્રસિદ્ધ અવતાર છે. સુતપા નામના એક પ્રજાપતિ હતા, એમને પ્રશ્ની નામની પત્ની હતી. આ બે બહુ ભગત હતા આદિકાળમાં. તો એમણે ભગવાનને પ્રસન્ન કરવા માટે 12,000 વર્ષ તપ કર્યું. બે માણસે જંગલમાં જઈને, પહેલાના યુગની વાત છે, ત્યારે ભગવાનને દયા આવી અને પતિ પત્નીને, સુતપા પ્રજાપતિને અને પ્રશ્નીને ભગવાનને પ્રગટ થઈને દર્શન દીધા. બેને માથે હાથ મૂક્યો અને ભગવાન કહેશે કે માગો, અમે તમારા માથે બહુ રાજી થયા છીએ. ત્યારે એમણે એવું માગ્યું કે હે ભગવાન, તમારા જેવો દીકરો આપો. ત્યારે ભગવાન બહુ રાજી થયા. ભગવાન કહેશે કે તમે બહુ તપ કર્યું છે અને હું તમારા માથે રાજી થયો છું, અને તમે મારા જેવો દીકરો માગ્યો માટે હું તમારે ત્યાં જન્મ લઈશ. એકવાર નહીં, ત્રણ વાર જન્મ લઈશ. ભગવાન આવા રાજી થઈ ગયા. અને જોજો, ભગવાન જ્યારે દે ને ત્યારે તેણી ઘરનું ચાર ઘણું દે. આનું નામ ભગવાન કહેવાય. હા, એવા રાજી થાય. રાજી થાય પછી ઢળે ઢળે તો એવા ઢળે, એની વાત કરવામાં. પછી ભગવાન એમને ત્યાં જન્મ લઈને આવે છે. એને પ્રશ્ની નારાયણ કહેવાય છે, પ્રશ્ની નારાયણ ભગવાન. પછી બીજે અવતારે એ પોતે કશ્યપ અને અદિતિ થાય છે, અને વામન પ્રભુ એમને ત્યાં આવે છે. અને ત્રીજે અવતારે આપણે જાણીએ છીએ એમ દેવકી અને વસુદેવ થાય છે, અને ભગવાન શ્રી કૃષ્ણ રૂપે એમને ત્યાં આવે છે. એમ ત્રણે અવતારે એણે લીધા, અને ભગવાન ત્રણેય અવતારે એના દીકરા થયા અને એમને સુખ આપ્યું. આવી વાત છે લ્યો. માટે ભગવાનને ભજે, એની માથે ભગવાન રાજી થઈને ખૂબ સુખ આપે છે. મા બાપને સુખ આપ્યું ત્યારે, જો બહુ સુખ આપ્યું. માટે જે કોઈ ભગવાનને શરણે જાય એના જન્મ મરણ દુઃખ જાય ને એને સુખ સુખ થાય છે. સુતપા અને પ્રશ્ની ભગવાનને શરણે ગયા તો બહુ સુખિયા થયા, અને ભગવાન એના દીકરા થયા. માટે આપણે ભગવાનને શરણે જાવું. હવે વાસુદેવ અવતારની વાત કરે છે.
સહુના અંતર મારયા જે હ, એને વાસુદેવ કહીએ તે હ, કર્મ પ્રમાણે સુખ દુઃખ આપે, નિજ જન ના મહા દુઃખ કાપે. ઓ સહુના અંતર મારયા જે હ, ઓહો એને વાસુદેવ કહીએ તે હ.
બધા એના અંતરમાં ભગવાનનો વાસ છે. વસતી જગત યસ્મિન, જેમાં જગત વાસ કરે, અથવા તો જે પોતે જગતમાં વસે એને કહેવાય વાસુદેવ. ચતુર્વ્યૂહ છે ભગવાનના, વાસુદેવ, પ્રદ્યુમ્ન, શંકરષ્ણ અને અનિરુદ્ધ. આ ભગવાનના અવતારો છે ચારે. તો એ વાસુદેવ અવતાર બધા એના અંતરમાં રહી અને બધા એને કર્મ પ્રમાણે સુખ દુઃખ આપે છે. લ્યો, આ એમનું કામ. પણ જે ભગવાનના ભક્તો હોય એના તો દુખડા ટાળે છે અને સુખ આપે છે. જો બધે લખ્યું છે કે ભાઈ કર્મો પ્રમાણે થાય, પણ આપણે એવું ન માનવું. બધે ભલે કીધું હોય કર્મની રેખ ફરે ને મેખને, આમ કહે છે ને બધા. પણ આપણે તો ઘણા એવા દાખલા છે, ભગવાને કર્મ ફેરવી નાખ્યા છે અને ભગવાનના સાધુ સંતોએ કર્મ ફેરવી નાખ્યા છે હરિભગતના, રાજી થઈને. અહીંયા ગઢાળીની જ વાત છે, એ હરિભગત હતા ને આપણા આનંદાનંદ સ્વામી ગયા હતા. એ બહુ દુઃખી હતા વ્યવહારે. એ સ્વામીને કે કાંઈક દયા કરો સ્વામી, સુખી થાવ એવું કરો. સ્વામી કે જનમંગલના પાઠ કરજે 1000. પછી જનમંગલના પાઠ કર્યા તો સુખી ન થયા. પછી કીધું પાઠ તમે કીધા એ કર્યા, પણ વ્યવહારમાં કંઈ સારું થતું નથી. અગર 10000 કર, પછી 10000 પાઠ કર્યા તોય ન સુખી થયા. પછી સ્વામી કે તને આ છે ને જન્મંગળના પાઠે નહીં સુખ થાય, તારું છે ને પ્રારબ્ધ કાળમીંડ જેવું છે, માટે જા આશીર્વાદ દઉં છું સુખી થાય છે. અને પછી હા સુખી થયા, ન પૂછો વાત. પ્રારબ્ધ કર્મ તારું કાળમીંડ જેવું સ્વામી કે, માટે હું આશીર્વાદ દઉં જા સુખી થાય. આનંદાનંદ સ્વામી કે થયા સુખી. લ્યો જુઓ, તને છે ને ફેરવી નાખ્યું, ભૂંસી નાખ્યું ને, માર્યું પોતું આવું છે. અને ભગવાન સ્વામિનારાયણે તો કેટલા એના પ્રારબ્ધ ભોઈ નાખ્યા. નકારા મુંજો સુરો ને માનભા ને જોબન પૈગી, આના બધા કાંઈ કલ્યાણ થાય એવા છે ધંધા ભગવાને કર્યા. લે બધાના કર્મ બાળી દીધા. હા હા, ભગવાનની દયા તો જોવું. ભગવાન આવા મહાદયાળુ છે. એમ પરમાત્મા કર્મ પ્રમાણે સુખ દુઃખ આપે, પણ નિજ જનના તો મહાદુઃખ કાપે. માટે આપણે ભગવાનનો આશરો ખૂબ રાખવો, ખૂબ ભગવાનનો વિશ્વાસ રાખજો. ગળા ડૂબ, કોઈ દી મૂંઝવણ નહીં આવે. ગમે એવું દુઃખ આવી પડશે ને જીવનમાં, પણ મારો ઠાકોરજી કરે એ થાય, આ હિંમત હંમેશા રાખવી. હો, અને મારા ઠાકોરજીને મારવો હશે, બીજો કોઈ ઉગારનારો પૃથ્વીમાં છે નહીં. અને મારા પ્રભુને ઉગારવો હશે તો મને મારનારો કોઈ જન્મો નથી. આમ હરિ આરે હેત રાખજો, એ હેત સાચું. હે, નિજજનને તો ભગવાન મહાસુખ આપે છે, મોટા દુઃખ કાપે છે, અને કર્મ પ્રમાણે તો બીજાને. આપણે નહીં, આશ્રિતોને શું? મહારાજ કે કાળ કર્મ ને માયા ભગવાનના ભક્તને દુઃખ દેવાને સમર્થ નથી. એટલે હિંમત રાખવી. લ્યો, આપણને જે કંઈ સુખ આપ્યું છે એણે આપ્યું છે, અને ભગવાન જે કંઈ દુઃખ આપશે એણે આપ્યું છે. ગળી દવાઈ ડોક્ટરે આપી છે, ને કડવી એણે આપી છે. બે હારા હારું છે, બે આપણા ભલા માટે છે. એમ સમજવું અને આનંદમાં રહેવું, મુદ્દો એટલો છે. હવે એક આમાં મનવંતરી અવતારની વાત કરે છે. હવે એ અવતારની તો બહુ મને ખબર નથી. બધા કહે છે કે દરેક મનવંતરમાં મનુરૂપે ભગવાન થાય છે એટલે એને કહેતા છે. ધરી મનવંતરી અવતાર, કરે મનુની રક્ષા તે વાર, એવા અનંત અવતાર થાય, કોય પોતે અજન્મા કહેવાય, ધરી મનવંતર અવતાર, અદભુત વાત કરી. મનુની રક્ષા કરે છે એ અવતારે કરીને, એને મનવંતર અવતાર કહીએ એમ સ્વામી લખે છે. પણ સાર એટલો છે કે એવા અનંત અવતાર ભગવાનના થાય તો ભગવાન પોતે અજન્મા કહેવાય. લ્યો, એને જન્મ મરણ નથી, એ તો ભગવાન આપણને અહીં દેખાય બસ. બાકી એ જન્મે છે ને મરે છે ને એવું કોઈ સમજવું નહીં. આ વાત વતના વાતમાં બહુ સમજાવીશ. ભગવાન સંકલ્પ કરે એટલે ધામમાંથી અહીં આપણને દર્શન દે, એ માતા થકી જન્મીને દે, એવી રીતે દે, સીધા દે કે જેમ દેવાય એમ દે. પણ એ ભગવાન પોતે, આપણે એની ભક્તિ કરવી, આરાધના કરવી. એને મનુષ્યવા ન મનાય તો નિશ્ચય ન કહેવાય. મનુષ્ય જેમ ભગવાન કર્મવશ નથી, ભગવાન તો બીજાના કર્મને ટાળનારા છે, સદાય અજન્મા છે. કેટલાય અવતાર ભગવાન લે, જ્યાં જરૂર પડે એને અનંત અવતારો થાથા જ કરે છે. આજે તે જેવું કામ કોકને દર્શન દે એકાદ સેકન્ડને ભગવાન અદ્રશ્ય થઈ જાય, એ અવતાર થયો કહેવાય. જો ને ધ્રુવ ને તપ કર્યું દર્શન દીધા, આમાં ધ્રુવ અવતાર નો આવ્યો? કઈક લખ્યા ને કઈક લિંક લખ્યા, પણ અવતારો ભગવાનના ભક્તોને અર્થે થાથા જ કરે છે. એ ગીતામાં ભગવાને લખ્યું કે અર્જુન, તારા ને મારા હજારો અવતાર થઈ ગયા, તેને હું જાણું છું, તું જાણતો નથી. એટલે અનંત અવતાર છે. અને બોલ્યા વિદ્વાનો બધા વડોદરામાં ભેગા થયા હતા કે સ્વામિનારાયણ ભગવાન નથી, અવૈદિક સંપ્રદાય છે. પછી મુક્તાનંદ સ્વામી ગયા કે ભગવાનની કેમ ના પાડો છો, સ્વામિનારાયણ ભગવાન છે. કારણ કે ભાગવતમાં 24 અવતાર જ લખ્યા છે, એમાં તમારો સ્વામિનારાયણનો કયો? ત્યારે મુક્તાનંદ સ્વામી આ ગીતાનું વાક્ય ટાંક્યું હતું કે અર્જુન, તારા મારા અનંત અવતાર થઈ ગયા છે, તને ખબર નહીં મને ખબર કે 24 જ અવતાર છે એવું કાંઈ પ્રમાણ છે? આ ગીતા શું કહે છે? ભગવાનના તો અનંત અવતાર થાય એમ કહીને વિદ્વાનોને પાછા પાડ્યા હતા મુક્તાનંદ સ્વામીએ ગીતાનો શ્લોક આપીને. અહીં લખ્યું છે ભગવાનના અનંત અવતાર થાય છે, અને ભગવાન તોય અજન્મા કહેવાય પાછા, એવા ભગવાન અલૌકિક છે. માટે ભક્તિ કરવી. હવે આવે છે પરશુરામ અવતાર. ધરી પરશુરામ અવતાર, ક્ષત્રી એક વિશ્વાર, સહસ્ત્ર અર્જુને બહુ દુઃખ દીધો, ત્યારે મણે એ કામ કીધો, ઓ ધરી પરશુરામ અવતાર. પરશુરામ અવતાર હવે શું કામ લેવો પડ્યો હતો? ક્ષત્રિયોના હાથમાં રજવાડા અને પછી રાજ કરીને માથાપેરે થઈ ગયા. એટલા બધા માથાપેરે થઈ ગયા જેને હોય ને દુઃખ દે. એમાં એક સહસ્ત્ર અર્જુન રાજા થઈ ગયો, એ તો એટલો માથાપેરે થઈ ગયો. બોલો, તે પછી ભગવાનને અવતાર લેવો પડ્યો. તે પણ એ ગયા જમદગ્નિને આશ્રમ રમે. આ રાજા તે ઋષિએ ગાયને પ્રતાપે, કામધેનુને પ્રતાપે એમનું રાજ્ય સન્માન કર્યું. ઓનાના થાળીવાડી કેમ જમાડ્યા અંતે. એક માળો ઝૂંપડીમાં ઋષિ રહેશે, એની પાસે આ બધું ક્યાંથી લ્યા? તપાસ કરો, કે ખબર પડી કે એની પાસે એક એવી દેવતા એ ગાય છે. તો કે આને હું કરવીશ, લઈ લો આપણા રાજમાં. ઋષિએ ના પાડી કે ભાઈ અમારે યજ્ઞ યાગાદી માટે આ ઘી દૂધ ઘી બધું જોઈ, તો ગાય જોઈ, તો બીજી આપીએ 1000 તમને. તો કે ભાઈ એ ગાય વનમાં વાઘ ખાઈ જાય, તમારી ગાયું ન હાલે, આ અમારે આ ગાય. તો કે આ રાજમાં શોભે એવી છે મહારાજ, તમારે આ હું કરવી છે. એમ કરીને પરાણે ઉપડી ગયા. ઋષિને બહુ દુઃખ થયું બિચારાને, પણ આ કાંઈ ગાંઠે. પછી એમાંથી તોફાન થયું, પરશુરામ પછી કુવાડો લીધો કે તમારી જાત ના મહેશમતી નગરીને પાદે દઈને હાકલો કર્યો, દીકરા બહાર નીકળો. સહસ્ત્ર અર્જુન આવ્યો, 1000 હાથ હતા પણ કુવાડે જેમ થોરિયા ડીનલા કાપે એમ કાપી નાખ્યા બધા. નાખ્યો એક માથામાં ભાંસ લઈને ચીરી નાખ્યો તારી જાત ના કે. અને પછી તો હો પીતો ગયો ને, એની વાત કરોમાં. પછી એના છોકરાએ આવીને એના બાપાનું માથું કાપી નાખ્યું, બહુ ડખો થઈ ગયો. પછી એવું પરશુરામને રીણ ચડી કે મારી નાખું બધાને પકડી પકડી. પછી માંડ્યા કુવાડો લઈને ધરતીમાંથી ફરવા, જેને એને પૂછેલા કેવો છો, જો ક્ષત્રિય બોલ્યો ભૂ કુવાડો મૂકે વેજરી નાખે, બાકીના તો તાળી દીધા બધાને. 21 વાર, કારણ કે એમના પિતાનું માથું કાપી ગયા ને એટલે અત્યારે માતા રેણુકાએ બૂમો પાડી, આ વનમાં ગયા હતા તે નાજી દોડ્યા, તે ઝૂંપડી આવ્યા ત્યાં બધી માએ 21 વાર બૂમ પાડી, હે રામ હે રામ. એટલે આ કે તમે 21 વાર મારી બૂમ પાડી ને એટલે 21 વાર ઠેકાણે ન કરું ને તો હું રામ પરશુ વાળો રામ નહીં, પરશુ એટલે કુવાડો. નામ એમનું રામ, પણ કુવાડો વધારે વાપર્યો ને એટલે ફરીશું રામ કહેવાના. આવું કામ કર્યું ભગવાને, લ્યો કરવું પડે હું થાય તારે. આ બ્રાહ્મણોને કંજડ્યા એની રક્ષા માટે ભગવાને અવતાર લીધો. હવે આવે છે મત્સ્ય અવતાર.
વળી મચ્છ થઈને મોરારી, વેદવાળા શંખાસુર મારી, કહ્યું પોતે પણ પર સિદ્ધિ, તે રાજા સત્યવ્રત ની રક્ષા કીધી. ઓ ભલી મચ્છ થઈને મોરારી,
વળી ભગવાન એકવાર માછલું થયા. હવે એનું કારણ એવું હતું કે એ વખતે શંખાસુર નામનો અસુર વેદ લઈ જતો હતો, તો એને મારીને વેદ પાછા લેવા. અને સત્યવ્રત નામનો રાજા, એને ભગવાને નૌકામ બિહારી આકસ્મિક પ્રલયમાં રક્ષા કરી અને એને જ્ઞાન આપ્યું, એનું નામ મત્સ્યપુરાણ. આવું કામ એ વખતે ભગવાને કર્યું. હવે કલ્કી અવતાર થશે.
કળી અંતે કલ્કી જે થાશે, તેને ભજે કંઈક રાજી થાશે, પણ વર્તમાન કાળે આજ નારાયણ થી થાય કાજ, સ્વામી નારાયણ થી થાય કાજ, સ્વામી નારાયણ થી થાય કાજ.
પાગલ કલકી થશે અને ભજન ઘણા રાજી થશે, પણ આજ તેથી તો ભગવાન હાજર કે સહજાનંદ સ્વામી આજે હાજર છો, વાલો મારો હાજર હજુર, કોઈ ભગવાન સ્વામિનારાયણને પરોક્ષ માનવા નહીં, સત્સંગમાં પ્રગટ બિરાજે છે, વિચરું સદા સત્સંગમાં ને નથી ગયો દૂર દેશ, જયારે જરૂર પડે ત્યારે મહારાજે હવને દર્શન દીધા છે ને કામ કર્યા છે, પાણા મૂળી ન જડ્યા ત્યારે બ્રહ્માનંદ સ્વામી ને વાવ બતાવી ગયા, પાણા બતાવી ગયા, હા બ્રહ્માનંદ સ્વામી ગઢડે આવીને રોવા માંડ્યા તે ગોપીનાથજી માંથી બારા નીકળીને ભેટ્યા, અરે એવા એક નહીં હજાર હજાર દાખલા છે. માટે આપણે ભગવાનને કેમ કહીએ કે હાજર નથી એમ, પ્રગટ નથી એમ કેમ કહીએ, સાક્ષાત મહારાજ છે. માટે એમ રાખીને ભગવાન ભજી લેવા. ભગવાન સ્વામિનારાયણથી આજ કાજ થાય છે, સ્વામિનારાયણ સર્વ અવતારનું કારણ છે.
આદ્ય મધ્ય અંત્ય અવતાર, થયા અગણિત થાશે અપાર, પણ સર્વ ના કારણ જે હ, પણ સર્વ ના કારણ જે હ, પણ સર્વ ના કારણ જે હ, તે તો સ્વામી સહજાનંદ એ હ, તે તો સ્વામી સહજાનંદ હો, તે તો સ્વામી સહજાનંદ એ હ,
અદભુત વાત કરી ભાઈ. અનેક અવતાર થયા અને હવે પછી એ થશે એની કાંઈ ના નથી, પણ સર્વનું કારણ ભગવાન સ્વામિનારાયણ છે, સહજાનંદ સ્વામી છે. બધા જ અવતાર એમાંથી થાય ને એમાં લીન થાય, પણ સ્વામિનારાયણ કોઈમાંથી ન થાય અને કોઈમાં લીનય ન થાય, એનું નામ સર્વોપરી ભગવાન. એ આપણા ઈષ્ટદેવ છે, માટે હિંમત રાખીને પ્રભુ ભજવાન, કોઈથી દબાવવું નહીં. હવ આપણે ખોટું કરવું નહીં, કોઈથી દબાવવું નહીં. ચોરને બીક હોય સાવકાર શું કામ બીવે, ખોટું કરવું એને ફફડાટ થાય. આપણા રસ્તે જવું નથી અને મુજાવવું નથી, ભગવાન હંબારવા છે. અને સીધે રસ્તે હાલતા છતાંય દુઃખ આવે તો મારા ભગવાન કાંઈક ભલું કરવા સારું કશો ટીલે છે, શું કરવા ગભરાવું, હિંમત રાખીને ભગવાન ભજવા. સ્વામિનારાયણનો આશરો છે, સ્વામિનારાયણની કંઠી છે, આવરૂડો સત્સંગ છે, હવે આપણા જેવું ભાગ્યશાળી કોણ છે. માટે આશરો મજબૂત રાખી મહારાજ ભજી લેવા. સ્વામી છેલ્લી કડીમાં લખે છે,
અહીં તો એકત્રીસ કહ્યા છે, જા જા બીજા ગ્રંથો મારયા છે, ધર્મ ભક્તિ નિરક્ષા ને કાજ, આવ્યા નિષ્કોળાનંદ કે મહારાજ, આવ્યા નિષ્કોળાનંદ કહે મહારાજ.
ધર્મ ભક્તિ ની રક્ષા કરવા માટે ભગવાન સ્વામિનારાયણ આવ્યા, ધરતી ઉપર ધર્મ પ્રવર્તાવ્યો, ભક્તિ પ્રવર્તાવી, ને લાખો લોક સહેજે સહેજે ધામમાં જાય એવી રીતિ હાંકી મેલી. હે બધા મંદિરો બાંધ્યા, પોતાને હાથે બચમાં ગાલીને દેવ પધરાવ્યા, આચાર્ય સ્થાપન કર્યા, શ્રીધનના ત્યાગી સાધુઓ બનાવ્યા, ગામડે ગામડે મંદિર શિક્ષાપત્રી લખી દીધી, સત્સંગી જીવન જેવું શાસ્ત્ર કર્યું, વચનામૃત જેવો ગ્રંથ કર્યો, અને એ લોકોને નાતા ધોતા ને પૂજાપાઠ કરતા ને ભક્તિ કરતા ને ધ્યાન ધરતા ને માળા ફેરવતા ને બધું શીખવાડ્યું. અને સહેજે સહેજે હવ પ્રભુ ભજે અને સહેજે સહેજે ધામ ભેળા થાય, આ લોકમાં સુખી અને અંતે સુખી, જીવતા લાખના અને મૂબે હવા લાખના, એવું કરી મેલ્યું મહારાજે. છે કઈ દુઃખ? અરે આનંદ આનંદ છે. જો એક દી મૈયા દાદા કહેતા વડવાઓને છે ને કે માન દાણા ભેગા થવાતું, એવા કાળ હતા હો નબળા. હા બોલો, ઘરમાં ખાટલા ફેરવીને હવાર પાડવી પડે, વરસાદ વરસતો હોય તારે એટલા સુમા થતા. આ તો ધાબાવાળા મકાન 4 ને 8. બોલો, આ તો ડોબામાંથી ધાબા છે, ડોહામાંથી નહોતા એને બદલે આ ડોબામાંથી ધાબા. એને નો સાંટો પડે, એને ભગેડી ભેંસ બેઠી બેઠી વાગોળે ભલે વરસાદ વરસે અને હવારે દોણું ભરીને દૂધ આપે ને છોકરા ઘટાક ઘટાક પીવે એવું સુખ છે. સાજ નહોતી મળતી, વાત કરો સોતે. માટે હવે ભગવાન ભજી લેજો. હવે ભગવાને કાંઈ દેવામાં સુખી કરવામાં કાચું નથી રાખ્યું. આપણે હવે ભગવાન ભજવામાં કાચું રાખીએ તો મહારાજને ન ગમે એમ અમારે કહેવું છે. આવા સર્વોપરી ભગવાન મળ્યા. પહેલી કડી હવે છેલ્લી વાર એક વાર ગાય ગ્રંથ પૂરો કરશું. આ ગ્રંથ પૂરો થાય છે.
મત પંથ પર ડંકા દીધા, મત પંથ પર દૈવી જીવો ધામે વાળી લીધા, મુમુક્ષુ જન તાર્યા અનેક, એવા તો સ્વામી નારાયણ એક, એવા તો સ્વામી નારાયણ એક, એવા તો સ્વામી નારાયણ એક, સ્વામી નારાયણ સ્વામી નારાયણ,
શ્રી નિષ્કળાનંદ મુનિ વિરચિતા અવતાર ચિંતામણી સમાપ્ત. સહજાનંદ સ્વામી.